તારીખ 9/5/1995 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 4, 5 અને 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 357
એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. બે ગુણની પર્યા છે, નાગ ગુણની પર્યા અને ચારિત્ર ગુણની પર્યા. વૈરાગ્ય છે એ ચારિત્ર ગુણની પર્યાય છે. વિજ્ઞાન અથવા દ્રવ્યાનું ગુણ મોક્ષ માર્ગમાં ત્રણ ગુણોનું પ્રધાન પરિણામ ગણાય છે, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. એમાં જ્ઞાન છે એ મુખ્ય છે. જ્ઞાનના કારણે શ્રદ્ધા અને ચારિત્ર ઉપર અનુકૂળ અસર આવે છે. જ્યારે જ્ઞાન યથાર્થપણે કામ કરે છે ત્યારે વૈરાગ્ય આપોઆપ ઉપજે છે. એટલે જ્ઞાન વૈરાગ્યને એનું ઉત્પાદક છે અને વૈરાગ્ય પણ કરે, વૈરાગ્યમાં વૃદ્ધિ પણ કરે છે, બંને કામ કરે છે. વૈરાગ્ય એટલે બાહ્ય પદાર્થો પ્રત્યે નિરસ પરિણામ, બાહ્ય પદાર્થ પ્રત્યે પરિણામ જાય છે ત્યાં સુધી જીવ છદ્મસ્ત છે, એવું જ્ઞાન નથી સમજવું. ત્યાં સુધી ઉપયોગ પણ બહાર જવાનો અને બીજા ગુણોના પર્યાયો પણ બહાર જાય છે. એમાં નિરસતા એને વૈરાગ્ય કહે છે. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. બાહ્ય ત્યાગ હોય છે અથવા નિરસતા પણ હોય છે, પણ તે યથાર્થ પ્રકારે નથી હોતું. મહત્વ યથાર્થતા જ્ઞાનમાં પણ યથાર્થતાનું મહત્વ છે, વૈરાગ્યમાં પણ યથાર્થતાનું મહત્વ છે. બંનેમાં યથાર્થતા હોવી જરૂરી છે. તો યથાર્થતા ન હોય તો તે જ્ઞાન પણ વિપરીતતા સાધે છે, વિપર્યાસને સાધે છે. અને વૈરાગ્ય છે એ દેખાવ માત્ર છે, નિર્દોષતા અંદરમાં કશાય ભરેલો છે, રૂંધાઈને ભરેલો છે. એટલે જ્ઞાન વગરનું વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, પણ ભરેલો કષાય છે. કષાય અંદર બરાબર ભરાયેલો છે પણ એને રૂંધી રાખ્યો છે, રૂકી રાખ્યો છે. પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી, એ રૂંધાયેલા કષાય રૂપે વૈરાગ્યને ઓળખી શકતો નથી. વૈરાગ્યને ઓળખી શકતો નથી, કષાયને ઓળખી શકતો નથી, એમ લીધું છે. ત્યાં વૈરાગ્ય શબ્દ ન વાપર્યો, એ પણ એક કષાય છે. રૂંધાયેલો કષાય એ રૂપે જે વૈરાગ્ય છે એ પણ એક કષાય છે, એમ લીધું. એને વૈરાગ્ય શબ્દ ન લીધો પછી જ્ઞાન નહીં હોવાથી, સાચું જ્ઞાન નહીં હોવાથી, યથાર્થ જ્ઞાન નહીં હોવાથી એ કશાય છે એ વસ્તુ ઓળખતો નથી જીવે, વૈરાગ્ય છે એ માની. પોતાના પરિણામને પણ ન ઓળખી શકે અને બીજાના પરિણામને પણ એ
ન ઓળખી શકે.
યથાર્થતાને થોડું વિચારવું હોય તો જ્ઞાનની યથાર્થતાનું મૂળ છે. મૂળભૂત પછી ત્યાર પછીનો વિષય છે કે એ સંયોગ રૂપ પદાર્થ છે, ઉપાદાન છે. બોધ તો છે, નિયમરૂપ છે. ઉપદેશ બોધ એ સિદ્ધાંત બોધ એ નિમિત્ત રૂપે છે. ઉપાદાનની અંદર મૂળમાં કેવા પ્રકારની તૈયારી થાય તો યથાર્થતા આવે, આ એક વિચારણીય પ્રશ્ન છે, વિચારવાયો વિષય છે. જેનું લક્ષ બરાબર છે, જેની નિષ્ઠા બરાબર છે કે મારું આત્મકલ્યાણ મારે કરવું છે, આ એક જ વાત પર જેને વજન છે અને એક વાતને વળગેલો છે, તો પછી એ લક્ષ્ય જેટલા કોઈ પરિણામ ચાલે છે જ્ઞાનના વૈરાગ્યના એ યથાર્થ ચાલે છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત પણ ગુરુગુરુ કેમ નથી એ સિદ્ધાંત કેમ માનતું બહુ એમાં અંધાર અને વિશાળતા બંને છે. કે જો લક્ષ્ય એક પૂર્ણ શુદ્ધિનું હોય તો કોઈ અશુદ્ધિને મંજૂર કરવી નથી, સ્વીકારવી નથી. પછી એ લક્ષ્ય જે કાંઈ ચાલે તે યથાર્થ જ ચાલે, એવું પણ ચાલે તો પણ યથાર્થ ચાલે, ભાવના પણ એની યથાર્થ છે, નિરસતા પણ યથાર્થ છે, અને દર્શન મોહનો અનુભવ ઘટે છે તે પણ યથાર્થ પ્રકારે ઘટે છે. નહીં દર્શન મોહનો અનુભવ અયથાર્થ પ્રકારે ઘટે તો પાછો તીવ્ર થઈ જાય. જેમ કે કોઈ મોક્ષ જ્ઞાનીની ઓગ સંજ્ઞા એ ભક્તિ કરે છે, ઓગ સંજ્ઞા એ ભક્તિ કરે છે તો ભક્તિ જ્ઞાનીની ભક્તિ કરતા દર્શનનો તો મંદ થાય, પણ ઓગ સંજ્ઞા એ જો કરે ને એ ઓગ સંજ્ઞા ચાલુ રહીએ, ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ન કરે અને ઓગ સંજ્ઞા લાંબો સમય ચાલુ રહીએ તો પાછું દર્શન મોટી થઈ જાય, એને ભક્તિનો અહમ આવે છે. દર્શનમાં કેવી રીતે તીવ્ર થાય કે પર્યાય બુદ્ધિ હોવાથી ભક્તિનો અહમ આવી જાય. હું વિશેષપણે ભક્તિ કરનારો છું, હું જ્ઞાનીના સાનિધ્યમાં રહેનારો છું, ઘણી ભક્તિ કરું છું, એટલે એ અહમભાવના બારે એમાં દર્શન મૂર્તિ રહે. એટલે દર્શનમાં પણ યથાર્થપણે મંદ થવો જોઈએ, જ્ઞાનમાં પણ યથાર્થ વિવેક હોવો જોઈએ, યથાર્થતા આવવી જોઈએ, અને વૈરાગ્યમાં અને નિરસ્તામાં પણ યથાર્થતા જ હોવી જોઈએ. આ યથાર્થતા છે એ સમ્યક્ત્વનો પ્રિસ્ટેજ છે. બીજી રીતે લઈએ એ યથાર્થતા પોતે ડેવલપ થઈને એનાથીને સમ્યક્ત્વ રૂપે પરિણમી જાય છે. મુમુક્ષુની ભૂમિકામાં સમ્યક્ત્વ નથી, પણ મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા અવશ્ય છે અને એ યથાર્થતા સમ્યક્ત્વ રૂપે પરિણમતા આગળ વધી એનું જ બીજ છે, સમ્યક્ત્વનું જે બીજ છે.
સહજ રૂપે બનતી નથી,
ભલે સરળ રૂપે હોય તો પણ ઓગ સંજ્ઞા છે, એ ઓગ સંજ્ઞાએ તો આપણે સમોસરણમાં તીર્થંકરદેવની પણ ભક્તિ કરી છે અને જ્ઞાનીઓની પણ ભક્તિ કરી છે. અનંતવાર તો ઓળખીને થવી જોઈએ. ઓગ સંજ્ઞામાં પણ જો નિષ્કામપણે થાય તો એને ઓળખવાનો પ્રસંગ છે. પણ સકામપણે થાય તો ઓળખવાનો પ્રસંગ નથી, એનું દર્શન મોટું નથી, એ વિકસે વધી જશે. કેમ કે અયથાર્થતા બરાબર ચાલુ રહી ગઈ છે. બાહ્ય પદાર્થ ની ઈચ્છા પણ હોય છે અને માન સન્માન ને સ્થાન ની પણ ઈચ્છા હોય છે. કેમ કે જ્ઞાની ના સમીપે અને પુણ્ય નો ઉદય પર તો એનું જે સ્થાન છે એની પણ કિંમત લોકો આપે છે. જ્ઞાનીને સમીપમાં સ્થાન મળે છે, જ્ઞાનીની નજીક રહે છે, જ્ઞાનીની સેવા કરવાનો લાભ મળે છે. એ પ્રકારે સામાજિક લેવલ ઉપર આપ સન્માનનો પ્રકાર પણ ઉભો થાય છે અને એની જો ઈચ્છા રહે તો પણ તે સકામ પણ છે. લૌકિક ભાવ એટલે શું? કે લોકોની નજરમાં પોતે ઉતરતો નથી પણ લોકોની નજરમાં સ્થાન છે, લોકસંજ્ઞા છે. લોકસંજ્ઞાને તો પરમદેવ કાળકૂટ ઝેર કીધું છે. કેમ કે દર્શન મોટા તીવ્ર થાય છે. જ્ઞાન ની હોવાથી જીવ કશાયને ગોખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે. જ્ઞાન પોતે માર્ગ એટલે ઉપાય, પોતાના આત્મકલ્યાણના ઉપાયને જ્ઞાન સમજે છે, જ્ઞાન ઓળખે છે, જ્ઞાનમાં એની સૂઝ આવે છે. અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. જ્ઞાન ક્યાં ફસાય? આસક્તિ હોય ત્યાં. પણ જ્યાં નિરસતા આવી ગઈ, આત્માને છોડીને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ પ્રત્યે નિરસતા આવી ગઈ ત્યાં ઉપયોગ જશે તો પણ અટકશે નહીં, ફસાશે નહીં, રોકાશે. કેમ કે નિરસ છે, પરિણામમાં નિરસતા છે.
જ્ઞાનનું
ફસાવવું કે જ્ઞાનનું રોકાવવું શું છે? કે વૈરાગ્યને લઈને, નિરસ્તાને લઈને જ્ઞાનમાં નિર્મળતા આવે છે. એટલે પોતાના હિત હિતને સમજી શકે છે, એની સૂઝમાં હોય છે. અને હિત અહિતને ન સમજે ત્યાં અહિતની અહિતને અહિતમાં રોકાય જ્ઞાન. કેમ કે એને ખબર નથી પોતાને કે આ મારું હિત છે, એમ સમજાતું નથી. એમાં ત્યાં રોકાય છે. વિચેન્દ્રિયના વિષયને છોડો તારો શું. પણ અપ્રયોજનભૂત વિષયમાં પણ જો જ્ઞાન ઝુકાય શાસ્ત્રોભ્યાસ કરતા કરતા તો પણ એ હિતનું કારણ છે. કેમ કે અપ્રયોજનભૂત વિષયમાં રોકાયેલું જ્ઞાન પ્રયોજનભૂત વિષયને ચૂકે છે, એટલે પોતાના હિતને ચૂકે છે. હિતને ચૂકવું એ અહિત કરવા બરાબર છે. વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય નિરસ્તા છે એને લઈને મલિનતા ઉત્પન્ન થાય. જ્ઞાન પણ રંજાયમાન ન થાય. અત્યારે ફસાય, રંજાયમાન થાય ત્યારે. કોઈ પણ વિષયમાં કે અપ્રયોજનભૂત વિષયમાં જ્ઞાન રંગાયેલું રહીએ તો એ ફસાયેલું છે, અટકેલું છે. શ્રદ્ધા અપેક્ષા એ કુતુલ વૃત્તિ ને દર્શનો ના પરિણામ અશ્રદ્ધા ના પરિણામ
પણ બે માંથી એક પહેલા થવું પડશે, નહીંતર પછી અન્યો આશ્રિત
જ્ઞાન ની પ્રધાનતા છે, સર્વત્ર જ્ઞાન ની પ્રધાનતા છે. એટલે શાસ્ત્રકારોએ અથવા જ્ઞાની પુરુષોએ જ્ઞાન ને અનંત ગુણોમાં નેતાની ઉપમા આપી છે, લીડર. બીજા ગુણો એનાથી દોરાય છે, એની પાછળ દોરાય છે. કેમ કે એ એક જ ગુણ એવો છે કે જે સ્વપર પ્રકાશક છે, પોતાને પણ જાણે છે અને બીજા ગુણના પરિણામોને પણ જાણે છે. જ્યારે બીજા ગુણના પરિણામોનો પોતાના પરિણામોને અને જ્ઞાનને એક જ જાણતા નથી. એક ન્યાય કહીએ તો જ્ઞાન છે એ ચેતન છે, અને બાકી બીજા ગુણો જળ જેવા છે, એમ કહી તો ચાલે. જોકે એ ગુણમાં સર્વગુણનું રૂપ હોવાથી બધા ગુણો સચેતન છે, એટલો પણ સચેતન છે.
એ જે જ્ઞાન શરૂઆતમાં જે મને પહેલા કહ્યું કે જ્ઞાન ને પહેલા મુખ્ય કરવું પડશે, એ કયું જ્ઞાન કે જે પહેલા મુખ્ય કરવાનું? વૈરાગ્ય વગરનું જ્ઞાન એવું કયું કે જેને પહેલા મુખ્ય કરવાનું?
વૈરાગ્ય વગરનું જે જ્ઞાન છે એ છે કે જે જ્ઞાને વિવેક કર્યો, એવો વિવેક કર્યો કે હું અનંત કાળથી સંસારમાં દુઃખી થઈ રહ્યો છું અને હવે મારે દુઃખ જોઈતું નથી, સાચા સુખનો મારે ઉપાય કરવો જરૂરી છે. ખોટા સુખમાં હું ઘણી વાર ફસાયો, દુઃખી થયો, શાંતિમાં પીડ્યો, ધોખામાં ધોખામાં આવી ગયો, સુખ નહોતું ને સુખ માની લીધું, પણ હવે મારે સાચું સુખ જોઈએ.
પણ વૈરાગ્ય વગર આ ભાવ આવશે?
પહેલો વિવેક જ્ઞાનમાં આવે, પછી એમાંથી વૈરાગ્ય જન્મે. ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મા માં એવા પણ જીવો હોય છે, અનુકર્મી જીવો હોય તો, કે એને સુખના સાધનોમાં પણ ચેન મારા મને કઈ જોઈએ મને નથી મળતું, તૃપ્તિ કેમ મને થતી નથી. જે સુખાભાસ છે એમાં બધાને ખબર નથી પડતી, પણ કોઈ જીવોને ખબર પડે છે. અને દુઃખના પ્રસંગોમાં તો ઘણા જીવોને ખબર પડે છે, ઈશ્વર જેને રખડાવવા માંગે છે એને બચાવવાનો કોઈ ઉપાય નથી. એનો અર્થ કુદરત એનો હોનારો એવું પરિભ્રમણ ઘણું લાંબુ તો એને સમજાવો તો એ તમારો પ્રતિકાર કરે. સાચી વાત કરો, એના હિતની વાત કરો તો શું પ્રતિકાર કરે? ઉલટાનો એને દ્વેષ થાય, એના હિતની વાત કરો ને દ્વેષ કરો, એનો શું ઉપાય? કોઈ ઉપાય નહીં. ભારે કર્મી જીવ છે, ઈશ્વર જેને રખડાવવા માંગે છે એમ જ્યાં ખબર પડી પોતાને તો હવે એની પાછળ પરિશ્રમ કરવો જ ન કામ છે, એને સમજાવવાનો પરિશ્રમ કરવો એ એના તો કોઈ ઉપાય નથી. પણ જે અનુકર્મી જીવ છે એને સમજાવનારનું નિમિત્ત પડી જાય છે, એનું ધ્યાન ખેંચાય છે, બીજાનું ધ્યાન નથી ખેંચાતું. એ વિચાર એવો છે આ વિષયમાં કે જ્ઞાનીઓ એમ જોવે છે કે ધ્યાન કોનું ખેંચાય છે, કેમ કે જે પરમાર્થનો વિષય છે એ સંકેત રૂપે બહાર આવે છે, પૂરેપૂરો વચન ગોચર નથી, વચન અગોચર છે, બહુભાગ વચન અગોચર છે, જેટલો કોઈ વચન ગોચર છે એ સંકેત માત્ર રૂપે છે. આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે, એનું કોઈ નિવારણ નથી. હવે કયા જીવનું લક્ષ્ય જાય છે, કયો જીવ આ સંકેતથી આકર્ષાય છે, એટલું જોવાની શક્તિ જ્ઞાનીમાં હોય છે. એ રીતે એ પાત્રતાની પરખ કરી દે છે કે થોડામાં પણ આને આનું કેમ ધ્યાન જીવ, વાત તો અધૂરી છે, જે કાંઈ કહેવાય છે એ વાત તો અધૂરી છે, એ અધૂરી વાત ઉપરથી આને કેમ પકડી રાખી વાત છે. અતિ જ્ઞાનમાં અને સ્મૃતિ જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે અંશ ઉપરથી અંશ ને પકડે, અધૂરી વાત ઉપરથી પૂરી વાત ને પકડે. એટલે કોનું જ્ઞાન એ રીતે પકડ કરે છે, પકડાય છે, કેટલો ખ્યાલ જ્ઞાનીને આવે છે, એટલે એને લાગે છે કે આ પાત્ર છે, એટલે એને વધારે રિસ્પોન્સ આપે, એને પ્રોત્સાહન આપે, આગળ વધે એવી રીતે એને આદર કરે, એનો આદર કરે, એ રીતે જીવ આગળ આવે છે. એટલું જોવાની એમના વિચિક્ષણતા હોય છે. શું કહે છે કે વૈરાગ્ય તે જ્ઞાનને ક્યાંય સવા દેખાવું છે, તે જ્ઞાન છે એ ભગવાને જે કાંઈ એની સામે આવે એને જાણે જાણી લે છે, અને જે કાંઈ એની સામે આવે છે એ બધું પ્રયોજનભૂત આવતું નથી, પ્રયોજનભૂત પણ આવે છે, અપ્રયોજનભૂત પણ આવે છે, અને બંનેને સમજવાની શક્તિ જ્ઞાનમાં હોય છે, પણ વૈરાગ્ય છે એને લઈને જ્ઞાન થતું નથી, એની રસ્તે જાય છે. પણ બધાથી નિષ્પ્ર વૈરાગ્ય છે, નિષ્પ્રતા નિર્લેપતા એ પ્રકારનો મદદ કરે છે, નિષ્પ્રતા અને નિર્લેપતા રહેવાના જ્ઞાનને. એટલે બધાથી નિષ્ફળ થાય છે, એ તો શું છે, બીજો કાંઈ લોભ ન હોય તો વધુ જાણવાનો લોભ, ઘણું જાણવાનો લોભ, વધુ જાણવાનો, વધુ હજી જાણવું, હજી જાણવું, હજી જાણવું, વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, વિચારી વિચારીને, ચર્ચાઓ કરીને, ઘણું જાણવું, ઘણું જાણવું, એ સ્પૃહાથી નિષ્ફળતા ન રહે, સ્પૃહાનો છેડો ક્યાં સુધી લંબાય છે. બાહ્ય પદાર્થોને પ્રાપ્તિની ઈચ્છા એ તો સ્પૃહા છે, પણ આ તો જ્ઞાનને સ્પૃહા થઈ, ઘણું જાણવાની એ પણ અત્યારે જરૂરી નથી. ભગવાનની જે રચના એમ દીધો કે જ્યારે મને એમ ખબર પડી કે કેવળ જ્ઞાનમાં તો એક સમયમાં બધું જણાઈ જવાનું છે, મારો શાસ્ત્ર વાંચવાનો જે લોભ હતો છૂટી ગયો, કે શાસ્ત્રો વાંચીને ઘણું જાણું, સૂક્ષ્મ વધારવાની જે ઈચ્છા હતી સમાપ્ત થઈ ગઈ, કેવું જ્ઞાન થવાનું છે અને એક સમયમાં બધું મને જણાવવાનું છે, અત્યારે એમથી એમથી હું કરવા મહેનત કરું, વધારે જાણવાની, તાજુ જાણવાની, અત્યારે તો આત્મા હાથમાં આવ્યો છે, પકડીને બેસી જવું, અને એ પકડીને બેસી જવું એટલે કેવું જ્ઞાન થઈ જશે, એટલે જે ઘણું જાણવાનું જે વૃત્તિ છે, આત્માનો સ્વભાવ સર્વજ્ઞ, સર્વજ્ઞ સ્વભાવ હોવાથી બધું જાણવું એ એનો સહજ સ્વભાવ છે. જેમ સુખ ની ઈચ્છા જીવને થાય છે, કેમ કે સુખ એનો સહજ સ્વભાવ છે, તો જીવ સુખ ને ઈચ્છે છે. એમ સર્વજ્ઞ સ્વભાવથી બધું જાણવાનું ઈચ્છે એ સ્વાભાવિક છે. પણ કેવળ જ્ઞાન થાય ને બધું જાણે તો યથાર્થ છે, અને એ પહેલા બધું જાણવા જાય તો મુશ્કેલી થાય. જીવ આત્માને જાણ્યા વિના જગતની રચના જાણવા જાય તો બંધાય. પોતાના સ્વરૂપને જાણ્યા વિના જગતની રચના જાણવા જાય તો બંધાય. એટલે વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી, પણ બધાથી નિષ્ફળ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. વૈરાગ્યને લઈને આત્માને આત્મામાં જે રહેવાની મોજ છે એમાં ટકાવવાનું કામ વૈરાગ્ય કરે છે. સ્થિરતા આપે છે ને, ચારિત્રના પરિણામ છે, સ્થિરતા આપે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્ય મળે જ હોય છે. જે જ્ઞાન સહિતનું જીવન છે એ તો વૈરાગ્યમય હવે જ છે, અને નિરસતા આવે જ. સંસારમાં નિર્દરા અધિકારમાં એ કળશ વેચો છે અમૃતચંદ્રાચાર્ય, કે સમ્યક દ્રષ્ટે નિયતમ ભવતી જ્ઞાન વૈરાગ્ય શક્તિ. નિયતમ ભવતી, નિયતપણે હોય જ જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ તો એનામાં હોય હોય ને હવે. ભલે ઓછામાં ઓછું જ્ઞાન હોય તો પણ પ્રયોજન રૂપને અપ્રયોજન રૂપની વહેંચણી કરી શકે, અને અપ્રયોજન રૂપ પ્રત્યે ઉદાસીન થાય એનો વૈરાગ્ય, જેના ઘટમાં જાગી તે સહજ વૈરાગ્ય, સહજ વૈરાગ્ય હોય છે. અથવા એક જ પર્યાયના અસ્તિ નાસ્તિ રૂપ બે પાસા છે જીવની એક જ પર્યાય, કે જ્ઞાન છે એ નિજ અસ્તિત્વને ગ્રહણ કરે છે, વૈરાગ્ય છે એ પરથી વિમુક્ત થાય છે. પર્યાય તો એક જ છે, જે અસ્થિથી પોતા તરફ વળી એ નાસ્તિથી બીજેથી ખસી, નાસ્તિથી બીજેથી ખસી તે વૈરાગ્ય પોતામાં પણ આવી તે અસ્થિ. એક જ પર્યાયના બે પાસા છે, નહીતર એ પર્યાય અધૂરી રહી જાય અથવા ખોરખા પણ મળી રહી જાય. એનું પરફેક્શન છે, જ્ઞાન અને વૈરાગ્ય સાથે રહે છે એનું પરફેક્ટ કાર્ય છે, સ્વની મોજમાં ટકાવી રાખે છે, અને બધી હંમેશા સાથે જ રહીએ છીએ. સાચું જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય, આટલો વૈરાગ્ય હોય જ્ઞાન સહિતનો જ હોય, બીજી રીતે હોય નહીં. પર્યાય લઈએ તો એક ગુણ દ્વારા તે અસ્થિ કરે છે, બીજા ગુણ દ્વારા તે યથાર્થ નાસ્તિ કરે છે. જીવ ચોથો ગુણ પછી પાંચમો ગુણ અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે. જે જન્મ તે અવશ્ય મરવાનો, એમાં બીજું કોઈ ઉપાય નથી. મીરાબાઈ કહ્યું કે આ સંસારમાં તો પુરણીને રંડાવવાનું છે, મારે તો કઈ એવું કરવું નથી. તમે એને શાશ્વત ધણી પૂછી લીધું, મારો આત્મા છે એ શાશ્વત છે, હવે રંડાવવાનું દુઃખ મને આપશે કેમ કે જે જન્મ તે ભરવાનો નિયમ છે, ભરવાનો એની સાથે જોડાયેલું છે. બધું તો બહુ સરસ વૈરાગ્ય છે કે જયારે કોઈ બાળક જન્મે છે ત્યારે માતા એને પોતાની ગોદમાં લે છે. પહેલા સૌથી પહેલા એ પહેલા તો એ મૃત્યુની ગોદમાં અનિત્યતાની ગોદમાં આવી પડેલો છે, પછી માતા એને ગોદમાં લે છે. જન્મો એ પહેલા જ એ અનિત્યતાની મૃત્યુની ગોદમાં પડેલો મનુષ્ય છે. અસરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે. આત્માની સિદ્ધિ ન સદાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર ચાલ્યું જ કરવાનું, ચાલ્યા જ કરવાનું. જ્યાં સુધી શાશ્વત પદાર્થ ભાન થઈ, અનુભવ થઈ અને પછી આ ચૈતન્ય શરણની વાત કરી કે તું ગુરુનું શરણ લે પછી તને સમજાશે કે એ શું કહે છે. ચૈતન્યનું ગુરુ શું કહે છે કે તું ચૈતન્યનું શરણ લે, તારું સ્વરૂપ છે એ શાશ્વત છે, એ જ તને શરણરૂપ છે. અમે તો થોડા કાળ માટે સંયોગમાં આવેલા છીએ, એથી વધારે કોઈ વાત અમારી પાસે તો છે નહીં. તને તારું સ્વરૂપ બતાવીએ, એનું શરણ તને પ્રાપ્ત થાય તો હંમેશને માટે તારું તારું અશરણ પણ છે એ છૂટી જાય.
ગુરુનું શરણ તો સમજાય, પણ દેવનું શરણ કઈ રીતે સમજવાનું?
દેવ પણ પરમ ગુરુ છે, દેવ છે એ પરમ ગુરુ છે, ગુરુ છે એ ગુરુ છે, સત્પુરુષ પણ ગુરુના સ્થાને છે, ધર્મ છે એમનો ઉપદેશ છે. ઉપદેશ અંગીકાર કરવો એ ધર્મનું શરણ છે. દેવ છે પરમ ગુરુ છે, પણ અત્યારે શું છે કે પરમ ગુરુ અને નિગ્રંથ ગુરુ બે, પરમ ગુરુ તો એનો અભાવ થઈ ગયો, નિગ્રંથ ગુરુ અભાવગત છે. એટલે સજીવન મૂર્તિમાં એક સત્પુરુષ રહે અને એમનો ઉપદેશ રહે, બસ એટલું શરણ રહ્યું. આ નિર્ણય છે એટલે બે સ્થાન અત્યારે મળતા નથી
જીવનમાં.
સાક્ષાત વ્રત છે એમ તો શાસ્ત્ર છે, સંસ્કારી જીવો માટે ઉપચારિત થાય છે આત્મનિર્ભર, નહીં તો પુણ્યબંધનું કારણ બને છે. ત્યારે સજીવન મૂર્તિ છે એ ધર્મની પ્રાપ્તિમાં આત્મજ્ઞાન થવામાં ઉપકારી થાય છે. પ્રતિમાજી અને શાસ્ત્ર પૂર્વ સંસ્કાર જો સ્વભાવના ન હોય તો એનાથી આત્મજ્ઞાન પ્રગટ ન થાય. આત્મજ્ઞાન પ્રગટ થવા માટે તો પ્રત્યક્ષ યોગ આવશ્યક છે, પ્રત્યક્ષ યોગ સજીવની વૃત્તિમાં આવશ્યક છે. એ સિવાય બીજો કોઈ ઉપાયમાં નથી. કેમ કે દીવાથી દીવો સળગે, શાસ્ત્ર છે દીવો છે પણ કાગળ ઉપર ચિતરેલો છે કે દીવો આવો હોય, એમાં કલર આવો હોય, એનો આકાર આવો હોય, એનાથી દીવો સળગે નહીં. જ્ઞાની પુરુષ છે એ જાગતી જ્યોત ચૈતન્ય જ્યોત છે, એનાથી એ પ્રકારનો લાભ સંભવિત છે. બીજા પ્રકારે સંભવિત નથી, અનાદિ સ્થિત છે. પાવે નહીં ગુરુ ગુણ વિના એ અનાદિ સ્થિત સ્થિતિ છે, વસ્તુ સ્થિતિ એ છે.
બધા જ્ઞાનીએ આ ગાયું
સદગુરુ સ્વગત. હા એ તો એમાં કંઈક બેમત નથી, કોઈ બેમત હોઈ શકે.
ભલે ધર્મ એટલે ઉપદેશ જે આવ્યો છે શાસ્ત્રના રૂપમાં તેને ત્યાં અહીંયા લેવાનું છે.
અને પોતાનો ધર્મ પ્રાપ્ત થયો તો પણ એ શરણ છે, એમને સ્વીકાર કર્યો તો એને શરણભૂત છે, એની રક્ષા કરશે. શરણમાં જતા શું થાય છે? રક્ષા થાય. તો ઉદ્દેશ અને ઉદ્દેશ પ્રાપ્ત અંગીકાર થયો તો એને શરણભૂત છે પોતાના મતદાન.
પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીની વાણી પણ શરણભૂત થઈ ગયું.
એટલું છે કે જો સંસ્કારી જીવ હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, મિત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલું તો કૃપાનંદ એ વિષયમાં સ્પષ્ટીકરણ આપ્યું કે પૂર્વે થયેલા જ્ઞાની છે એ મહાજ્ઞાનીઓ થયેલા છે, વર્તમાન જ્ઞાની હોય એના કરતા પણ મહાજ્ઞાની થયેલા છે તો પણ તેનાથી આત્મસ્થિતિ સંભવ નથી, તેનાથી આત્મસ્થિતિ સંભવ નથી. 172 માં લખ્યું એનાથી આત્મસ્થિતિ સંભવ નથી. એમાં દ્રષ્ટાંત પણ આપ્યો કે દૂર રહેલા ક્ષીરસાગર થી તૃષ્ણા ન છૂટે, પણ અહીંયા એક પાણીનો કોરસો મીઠા પાણીનો હોય તો જીવ ઉઠી જાય.
શંકર ભગવાન યાદ કરીને પછી ગુરુદેવ ને યાદ
કર્યા,
પ્રત્યક્ષ ગુરુ
છે. આ તો શું કારણ છે? ગુરુગુણ સંભાળના છે, એમાં તો પેલા ગુરુ ને યાદ કરે ને પછી દેવ ગુરુ શાસ્ત્રી લાગીએ છે. પેલા ગુરુદેવ ને સ્મરણ માં લે છે અને પછી તીર્થંકર ભગવાન ની વાત કરે છે. પછી પુસ્તક તૈયાર થતું હતું, જુદા જુદા વિદ્વાનો તપાસ હતો, હું બેઠા હતા એને જેને તપાસ્યું, જેને જે તપાસ્યું એમાં બધા ફેરફારો જેને જે લાગે એ સૂચવે. લખાણ છે તીર્થંકર ભગવાન ની વાત પછી આવે છે, ગુરુદેવ ની વાત પહેલા લીધી છે, આપણે થોડા આમાં ક્રમ ફેરવીએ તો ક્યાં કે પહેલા તીર્થંકર દેવ ની વાત લઈએ પછી ગુરુદેવ ની વાત લઈએ. આ રીતે એવું છે, યથાર્થ થાય છે. પ્રત્યક્ષ સદગુરુ સમને હિ પરોક્ષ અહંકાર એ સિદ્ધાંત છે. એટલે આ ક્રમ ફેરવાય નહીં. આ બધી ચર્ચાઓ થયેલી છે, ગુરુનું સંભાળ તૈયાર થયું ત્યારે દરેક પોતાને વિચારમાં આવે ફેરફાર સૂચવે એટલે પછી વિચારોને આપણે સાથે બેસીને થાય ને એવી રીતે સજેશન આવ્યું. આ ભૂલની અંદર ગુરુદેવને પહેલા બહુમાન કરે છે પછી તીર્થંકર દેવનું બહુમાન કરે છે, તો આપણે એમ કરીએ સમાજને અનુકૂળ નહીં પડે. શું સામાન્ય માણસોને એમ લાગશે કે ગુરુદેવને પહેલા અને તીર્થંકરને પછી એ વાત બરાબર નહીં લાગે. આપણે એમ કરીએ પહેલાં તીર્થંકરની વાત લખીએ પછી ગુરુદેવની વાત લખીએ તો કેમ બીજું નહીં? આ બરાબર છે, જે આવ્યું છે એ
બરાબર
બરાબર છે. આમ તો કઈ સામાન્ય વાત લાગે પણ માર્મિક રીતે સામાન્ય વાત નથી, એનો જે મર્મ છે એ ઊંડો છે. મર્મ તૂટી જાય છે, મર્મ છૂટી જાય છે. પહેલા પ્રત્યક્ષ ગુરુનો વિશેષ મહિમા આવે એ બહુ સ્વાભાવિક છે. અને એમાં જે પૂર્વે થયેલા તીર્થંકર આદિ મહાત્માઓ મહાપુરુષ છે, મોટા પુરુષ છે, તો પણ તેમાં તેમનો અનાદર થતો નથી. એ દ્રષ્ટિ આવેલું આમાં તીર્થંકર દેવનો અનાદર જેવું લાગે લોકોને, તો આપણે તીર્થંકર દેવનો તો વધારે આદર હોય જ, માટે આપણે પહેલા આપણે લઈએ ગુરુદેવની વાત પછી લઈએ તો કેમ નહીં? અને એ સંકેત અનાદિ મહામંત્રમાં છે. નમો અરિયંતાણમ પહેલા છે, સિદ્ધાનંદ પછી છે, તો એમાં સિદ્ધ ભગવાનનો અનાદર નથી. બિલકુલ નથી. સ્વાભાવિક છે એમ જ આવે અને એમ આવે તે યથાર્થ છે. યથાર્થ છે નમોરિયંતાનો પછી નમો સિદ્ધાંત તે યથાર્થ છે. એટલે 223 માં એમ લીધું કૃપાળુદેવે કે જૈનમાં તીર્થંકર દેવની ભક્તિમાં પંચપરમેશ્વરીમાં પછી સિદ્ધોને નમસ્કાર કર્યો છે. પહેલા તીર્થંકર નવીન ભગવાનને નમસ્કાર કર્યો છે. એ જ એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એ ભક્તિ અને મુક્તિનું નિદાન છે એમ કરીને શબ્દ લખ્યો. એ યથાર્થ એમ જ છે. બહુ ખુલાસા એવા છે. એ રીતે બહુ રહસ્ય ખોલીને કીધું છે કૃપાળુદેવ.
બીજા ઘણા પત્રોમાં ગુરુએ ગુરુએ બતાવ્યો તમને બતાવનાર તો ગુરુ.
હા એ તો અન્નભક્તિમાં એટલી શું આવી ગઈ. ગુરુ ગોવિંદ દેવનો ખડે કિસકો લાગુ પાક બલિહારે ગુરુરાજને જિસને ગોવિંદ દિયો
બધાય.
ગુરુ ભક્તને ખૂબ મહત્વ આપેલું છે અને તે યથાર્થ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ ગુરુવે. ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુ પાદમ મંત્રમૂલમ ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ સ્વા. પ્રત્યક્ષ ગુરુ ની સેવા થઈ અને મોક્ષનું મૂળ આત્મા ચાલી ગયું છે. એ તો એના તો ગ્રંથો ગુરુ મહેમાના તો ગ્રંથો લખાયેલા છે. અને એનું કારણ એ વાત તીર્થંકર દેવની વાણીમાં આવી છે માટે એમાંથી એ વાત બધી મોટી થઈ છે. એ વાત મોટી થવાનું કારણ એ છે કે તીર્થંકર દેવની વાણીમાં એ વાત આવી છે. ભગવાનના ઉપદેશમાં એ વાત છે અને જ્ઞાનીઓ એ વાત વિશેષ પ્રકારે ખોલી ખોલીને સમજાવે છે. આવા શરણ સંસારમાં દેવગુરુ ધર્મનું શરણ છે. ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય એ જ જીવનમાં કરવા જેવો પહોંચી ન શકો તો છેવટે એના દ્રઢ સંસ્કાર પડી જાય એટલું તો થઈ જવું
જોઈએ.
ભાવ વાસન આવવું જોઈએ અથવા સંસ્કારનું કારણ રુચિ છે તો જે ગુરુદેવે ચૈતન્ય સ્વરૂપ બતાવ્યું એની રુચિ તીવ્ર રુચિ અનન્ય રુચિ પ્રગટતા તો સંસ્કાર પડી જાય. એટલું તો જીવનમાં કરવા જેવું છે. જો એટલું થઈ જાય તો બીજા ભાવમાં ત્રીજા ભાવમાં પણ એ સંસ્કાર ઉગી નીકળશે. જે ચૈતન્યના સંસ્કાર છે ચૈતન્યની રૂચિથી પ્રગટેલા જે ચૈતન્યના સંસ્કાર એકવાર પડી ગયા એ સંસ્કારનું બીજ દબાયેલું રહેતું નથી. એમાંથી અંકુર ફૂટે ફૂટે ને ફૂટે અલંકાર ગૌણ કારણો છે જે સંકેત ના એમાં વેદના પણ દીધી છે. એમાંથી કેમ કે સંસ્કાર લઈને જીવ એ જ જીવનમાં કરવા દઉં છું. એટલું તો ઓછામાં ઓછું જીવનમાં થઈ જવું જોઈએ કે પોતાની રુચિ સ્વરૂપની પ્રત્યે
9 અગિયાર 86 આપણે આપવો દીધો
છે.
9 અગિયાર 86 આપણે આપવો દીધો.
86 ની સાથે
ત્યારે આપણે એ જ યુગમાં કરવા જેવું છે એની સાથે બહુ લંબાઈ રૂપ આપે કે જેથી આત્મા પ્રાપ્ત થઈ જશે.
સંસ્કાર પડી જાય અવશ્ય આત્મ પ્રાપ્તિ
આત્માના સંસ્કાર ની વાત કરી છે, બે રૂપે બતાડેલી છે, એક અનુભૂતિ રૂપે ને એક રુચિ રૂપે.
આત્માના સંસ્કાર જે છે એ લક્ષ્યગત કરીને, લક્ષ્ય કરે એટલે ભાવ વાસન આવે. ચૈતન્ય શરણને લક્ષ્યગત કરવું એટલે સ્વભાવનું લક્ષ્ય છે એ સ્વભાવના ભાવ વાસનના કાળમાં થાય. અને જ્યારે ભાવ વાસન આવે ત્યારે સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટ થાય. એ રુચિ છે એ સંસ્કારનું કારણ બને છે. સંસ્કાર એ વખતે અવશ્ય પડી જાય. એ સંસ્કાર છે એ ક્યારે પણ નિર્મૂળ થતા નથી. ત્યારે સંસ્કારનું બીજ ભળે નહીં. જેમ ચૈતન્ય આત્મા છે એ શાશ્વત છે, નિરોધમાં જાય તો પણ એનો અભાવ ન થાય, નાશ ન થાય. નહીતર જગતના જીવો તો સ્વીકારતા નથી. જૈન દર્શન સિવાય નિરોધનો ક્યાંય સ્વીકાર નથી. પૃથ્વી પણ, પૃથ્વી કાય પણ જીવ છે એ જૈન દર્શનમાં છે, બીજે ક્યાંય નથી. ખાણ ખોદે છે ને ત્યાં પૃથ્વી કાય જીવોની હિંસા થાય છે. જમીન ખેડે, ખાણ ખોદે, એની એ પણ એની કાય છે. એકેન્દ્રજીવને સ્થાવર કાય છે. જગતના જીવો પોતે એટલી પોતાના સ્વરૂપની નાસ્તિ કરી છે કે જગતના જીવો એની અસ્થિને સ્વીકારતા નથી, છતાં પણ એનો નાશ નથી થતો. સર્વનાશ થાય નહીં જીવ, જીવનો સર્વનાશ થાય નહીં તેમ જીવના સ્વભાવના સંસ્કાર ખેડાવે તો એનો સર્વનાશ નથી. યુગી નીકળે કેમ કે એનું સત્મન એનું તત્વથી અમુક જીવો એમાં ગમે ત્યારે બહાર આવે અને મોક્ષ માર્ગને મોક્ષ ફળ આપશે. મોક્ષ માર્ગનું વૃક્ષ થશે અને મોક્ષ ફળ એમાં આવશે. એ 5 નંબરનો વિચાર છે. છઠ્ઠું, સ્વભાવની વાત સાંભળતા સંસર્ગ કાળજે ઘા પડી જાય. આ છે ને એમને પોતાને અનુભવ લીધો છે કે સ્વભાવની વાત સાંભળી ત્યાં કાળજે ઘા, સંસર્ગ પડ્યો એ ઘા રૂજાય એ કેવી રુચિને સાંભળ્યું છે. પોતે સંસ્કાર લઈને આવ્યા ગુરુદેવને આ શ્રી મુખેથી એમણે આત્મ સ્વરૂપને શ્રવણ કર્યું. સ્વભાવની વાત સાંભળતા તો કાળજામાં કાઠિયાવાડી ગુજરાતી આર પાર એમ કોઈને તીર માર્યું તો આ પાર નીકળી જાય, ફસાયેલું ન રહે, નીંદી ના જાય. એમ ગુરુવાણી એવી સ્વભાવની વાત કરતી નીકળી કે કાળજાને નીંદી નહીં. સ્વભાવ શબ્દ સાંભળતા શરીરની સંસર્ગ કાળજામાં ઉતરી જાય. એને કાળજામાં ઉતરી ગયું, શરીરમાંથી અંદર લઈને કાળજામાં જાણ ઉતરી ગયું. ટૂંકમાં આપીશ રોવાતે રોવાતા ખડા એટલા એનું હૃદયમાં થાય. આ રૂચિના બધા લક્ષણો બધા છે. અત્યંત રૂચે પોતાના સ્વરૂપની અને સ્વભાવની વાત અત્યંત રૂચે. ખરેખર તો એ વાત તો વાત છે, વાત તો એ માધ્યમ છે, પણ એ વાત દ્વારા ગુરુદેવના ભાવો રૂપે છે. કેમ કે ભાવમાંથી ના નિમિત્તે વાત નીકળે છે ને, એટલે ચૈતન્યને સ્પર્શીને જે ચૈતન્ય સ્વરૂપની વાણી નીકળી, ચૈતન્યને સ્પર્શીને એ જે ભાવ નીકળ્યા એ રૂચે છે, એ રૂચે છે. ખરેખર પાત્રતા વગર ન રૂચે, અપાત્ર અરુચિ પણ થાય અને પાત્રતા અને રુચિ થાય. પાત્રતા તો જરૂરી છે, એ વગર તો કોઈ રીતે કામ થાય એવું નથી. મુમુક્ષુની ભૂમિકાનો તમામ ઉપદેશ પાત્રતા માટે છે. જો પાત્રતા હોય તો તે ગુરુમાં કહેશે કે ક્ષોભો વાળો નહીં પામે પાત્રતા વાળો પામે. કોણ પામશે આત્માને?
પાત્રતા વાળો પામશે.
પાત્રતા વાળો પામશે, ક્ષોભો વાળો નહીં પામે. બુદ્ધિજન એટલી બધા હારી જશે ક્ષોભો નું કામ છે, પાત્રતા નું કામ છે, યોગ્યતા નું કામ છે. બોલો છે આપણો કેટલા મુખ છે મને યાદ
નથી,
એવું બોલું છું. ઘણી ઘણી વાતો બહુ મુદ્દાની કરી છે, કેટલીક વાતો તો બહુ
મુદ્દાની.
તો બહુ પુસ્તક વાંચ્યું ને એમથી બહુ ઘણો મને વાંચી રહ્યો. સ્વભાવને વાત સાંભળતા રૂવાટે રૂવાટા ખડા થઈ જાય એટલું હૃદયમાં થાય અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન પડે
નહીં.
આવો રુદ્ધિધારી સ્વભાવ હોય, મારો સ્વભાવ એવો, અને હું એનાથી વિયોગ મારો, મારું અંદરમાં સ્વરૂપ એવું, અને મને એની ખબર નહીં, હું એનો અનુભવ ન કરું, આ કોઈ જાતની વાત છે. ભૂખ લાગી હોય, ભાણું ભરેલું હોય ને જમવા ન મળે તો દશા થાય. તરસ લાગી હોય અને ઠંડુ મીઠું પાણી હોય પણ પીવા ન દે તો ચેન ન પડે, તરફડાટ પણ થાય, એવો તરફડાટ અંદરથી આવે. આ સ્વરૂપને અનુભવ કર્યા વિના મને ક્યાંય ચેન પડશે? સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો એવો પાછળ પડી જાય, લીધે જ છૂટકો એને પાછળ પડી જાય પૂરી શક્તિથી. યથાર્થ ભૂમિકામાં આવવું હોય, આ પાત્રતાની યથાર્થ ભૂમિકા લીધી, યથાર્થ પાત્રતાની ભૂમિકા મુમુક્ષુની ભૂમિકા હોય તો એને આવા પરિણામ અટેલી કરી શકાય એવી વાત છે. એમણે તો પોતાના અનુભવથી વાત કરી, અનુભવથી તો પોતે જે પોતાની પાત્રતાની યથાર્થ ભૂમિકામાં જે પ્રકારના પરિણામ થયા એ પરિણામને પોતે અહીંયા વ્યક્ત કરેલા છે. વાત કરી યથાર્થ ભૂમિકામાં આવું હોય પછી આગળ પામે પામે પામે, કેમ કે એને ચેન પડવાનું નથી, એ જીવને ચેન જ નહીં પડે. ચેન નહીં પડે એટલે એ શું કરશે? લીધે છૂટકો એની પાછો પડી જશે.
તો
રાત્રિ નથી, દિને દિવસ એક પરમાત્માનું મનન રહે છે. આ પણ એ જ, નિંદ્રા પણ એ જ, શયન પણ એ જ. વિષ્ણુ વસ્તુ આદરવો પરિચય માં આવ્યા પછી એકદમ ઉપડી છે વાત. અંદરથી તમારો ભાઈનો પરિચય છે અને હું અંદરમાં ઉપાડ આવ્યો છે. બીજો પત્ર છે સભાભાઈ ઉપરનો,
બીજો પત્ર,
બીજો પત્ર 132 છે, પહેલો પત્ર છે.
જય હો. 200 ને 1 રૂપિયા પુષ્યા બેન વાસુદેવ.